એટલે એમાં દુઃખ આવે નહીં. કેમ ના આવે? દુઃખ કે દ્રવ્યમાં દુઃખ નથી. દ્રવ્યમાં દુઃખ હોય તો પરિણામમાં દુઃખ આવે. પિંડ છે તો સુખ સ્વભાવી આત્મા એનું જે ધ્યાન કરે પરિણામ એમાં સુખ આવે. ખરેખર તો ન્યાય એવો છે કે જેવું સામાન્ય છે એવું જ અંશ વિશેષમાં આવે. જેવું ધ્યેય છે, ધ્યેયની હારે તમે ધ્યાનના પરિણામને મેળવો તો મળી જશે. પણ ધ્યેય સાચું હશે તો, ધ્યેય ખોટું હશે તો મેળ નહીં ખાય. માટે ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે. બાકી ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કોઈ પણ જીવને ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકે. અર્થ ધ્યાન, રુદ્ર ધ્યાન. એટલે મૂળ વજનો તમે સમ્યક દર્શન જ્ઞાન ઉપર નહીં આપો, એના વિષય ઉપર જાઓ. એને વિષય નહીં કહો તો શાસ્ત્ર માંથી એનો જે વિષય છે એ વિષય શુદ્ધાત્મા, એને તમે જ્યાં ત્યાંથી ગોતો ન કર, ચિંતા ન કર. એનો વિષય કોણ છે? બસ વિષયની ભૂલે પરિણામની ભૂલ. અને જો વિષયની ભૂલ તૂટી ગઈ તો સેજ એ સમ્યક દર્શન જ્ઞાન આવ્યું સમજો. એના બંધાયેલું છે.
અત્યારે મોહનભાઈ છે, ધ્યેયને પકડ્યા વગર ધ્યાન કરતા એટલે ખોટું થતું.
ખોટું, હા ખોટું.
ટાઈમ બગડતો,
બગડતો. બરાબર. મુંબઈ વાળા દાખલો ને હજારો કલાક ધ્યાન કર્યું. એક ભાઈ હજારો કલાક રાતને 9-10 ખુરશી ઉપર બેસી જાય. આવી ખુરશી હતી, મને બતાવી ખુરશી. ખુરશી ઉપર બેસી જાય રાતના 12, 1, 2, 3. કોઈ કોઈ વખતે તો દૂધવાળો આવે 5 વાગે, ત્યારે દૂધવાળો આવે ત્યારે પોતે ખોલે. એટલું ધ્યાનમાં ચિંતન કરે. પણ હજારો કલાક ધ્યાન કર્યું. એને ત્યાં જમવા હું ગયો, સમજી ગયા? મને તો કઈ ખબર નહી. આ જમવા ગયો, જમીને બેઠા અને પછી એને વાત આ કરી, સમજી ગયા? અને કળશ ટીકાના ઉપર ચોકડા મીકા, સહજ સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. તો એને યત્ન સાધ્ય નથી એ ખટકું, કેમ કે કરતા બુદ્ધિ હતી ને. એટલે કરું છું, કરું છું, કરું છું ના કે યત્ન થી નહીં થાય, સહજ થાય. તો હું હજારો કલાક કરું માટે ચોકડા મારી જાય, ખોટું લાગે છે. સમજી ગયા? મને બતાવ્યું. અરે મેં કહું આ ચોકડી મારી તમે જ્ઞાનીના વચનો પર ગજબ વાત કરી. તો કે હું શું કરું? હું તો કરતો હતો કે મારા પુરુષાર્થથી ધ્યાનની પ્રાપ્તિ કરું. સમજી ગયા? એટલે પછી એને ધ્યેયની ભૂલ હતી, સમજી ગયા? એટલે એ જતા હતા ધ્યાન ઉપર, એનું લક્ષ્ય પરિણામ ઉપર હતું. પરિણામને ફેરવીને અંદરમાં લાવતા હતા. પરિણામ કરતા બુદ્ધિ થતી હતી. મેં કહ્યું આ લાઈન ખોટી છે, આમાં અનુભવ તમને નહીં થાય. એટલે તમારે શોધવો હોય તો શુદ્ધ આત્મા શોધો, ધ્યાન તો સહજ થશે. તમારું રૂપ જે છે ત્રિકાળી, એના ઉપર તમે જાઓ. વખત થઈ ગયો તમારે હવે દુકાન. સમ્યક દર્શન આત્માને પહેલામાં પહેલા શું કરવું કે આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને કે મારો આત્મા તો જ્ઞાનમય છે, જ્ઞાન જ મારું રૂપ અને સ્વરૂપ છે, એમ આગમ જ્ઞાન દ્વારા નક્કી કરવું. આગમ એટલે શાસ્ત્ર દ્વારા, સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, કોઈ દ્રવ્ય શુદ્ધ ભગવાનની વાણી, એના દ્વારા સમાધિ શતક, કોઈ બી શાસ્ત્ર હોય એના દ્વારા પોતાના આત્માનું સ્વરૂપનો નિર્ણય કરવો કે હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એમ નિર્ણય કરવો. અને આ નિર્ણય થવામાં હંમેશા અધ્યાત્મ શાસ્ત્ર વધારે નિમિત્ત થાય, કેમ કે આગમમાં અને ગોમરસાર આદિમાં એ પર્યાય સાપેક્ષ આત્માનું વર્ણન આવે છે. અને અધ્યાત્મ શાસ્ત્ર દ્રવ્યના યોગમાં પરિણામથી રહિત આત્મા અને પોતાના અનંત ગુણોથી સહિત, પરિણામોથી રહિત અને અનંત ગુણોથી સહિત, જે દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય, જેનો અનુભવ કરવો છે, જેનું લક્ષ્ય કરવું છે, જેનો આશ્રય કરવો છે, એવા શુદ્ધ આત્માનો નિર્ણય કરવો. નિર્ણયમાં પણ ત્રિકાળી દ્રવ્યનો નિર્ણય કરવો. આગમ જ્ઞાન થી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, જ્ઞાન એટલે સહજ જ્ઞાન, જ્ઞાન નામનો આત્મામાં ગુણ છે, દર્શન નામનો ગુણ છે, એવો જે ગુણી એ આત્મા નિર્ણય કરો એમ. જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી પછી શું કરવું કે ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈએ, એટલે કે એ જ્ઞાનનું લક્ષ છોડી દેવું, મતિ જ્ઞાન જે ચાલુ છે એવો જે ભેદ છે એનું લક્ષ છોડી દેવું, મેળવી દેવું, એટલે એનું લક્ષ જ્યાં છૂટે ત્યાં ઇત્રિકારી ઇન્દ્રિયો પર દ્રષ્ટિ આવે, તથા શુદ્ધ જ્ઞાન રૂપે નયોના વિકલ્પને મટાડી શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એટલે શુદ્ધ જ્ઞાનમાં પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપના જે કઈ વિકલ્પો ઉઠતા હતા એ વિકલ્પને પણ છોડી દેવા, વિકલ્પથી છૂટી જવું, મટાડીને શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એટલે વિકલ્પ છોડીને અંતર સન્મુખ થતા નિર્વિકલ્પ થાય કરીને શું કરવું પછી, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, એક શુદ્ધાત્મા એક છે, અખંડ એમાં ખંડ નથી, અને અખંડ જે પ્રતિભાસમય મૂર્તિ ચૈતન્ય છે એનો અનુભવ કરવો, એટલે એને અનુસરીને પરિણમવું, એનો અનુભવ કરવો એટલે એને અનુસરીને પરિણમન થવું, એને અનુસરીને કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છું, શુદ્ધ જ છું, એવું પરિણમન થવું, એ પરિણમનનું નામ, તેનું નામ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી, અનુભવ કહો કે સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, એક જ છે, અને અભેદ નહીં તો તે આત્મા જ છે, તે પરિણામ નથી, ભેદ નહીં એ પર્યાય કહેવાય, અભેદ નહીં એ પર્યાય ને આત્મા કહેવાય, એકાકાર થાય લીન તો એ આત્મા કહેવાય. જેમ સોનું ને સોનાનો ગાંઠ એ નહીંથી જો તો જુદા છે, અને પ્રમાણ જ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો એક જ સોનું જ છે, સોનું ને સોનાનો ગાંઠ કઈ જુદા નથી, એક છે. હવે કઈ ગાથા લેવી છે? 38 છે, સમયસર ગાથા 38 એનું મથાળું. હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન સમ્યક પ્રકારે જાણવું વેદવું કેવું હોય છે એમ કહેતા આચાર્ય આ કથનને સંકોચે છે. એટલે જીવ નામનો જે અધિકાર છે એ અધિકાર હવે પૂરો થાય છે, અને આ છેલ્લી ગાથા જીવની છે એટલે સંકોચે છે, કથનને સમેટે છે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે આત્મા પરિણમો, એ આત્માએ આત્માનો અનુભવ કર્યો, એ આત્માને આત્માનો અનુભવ કેવો થયો, એણે આત્માને કેવો અનુભવમાં લીધો, સાધકે જે સાધકે શુદ્ધાત્માનો અનુભવ લીધો એવો અનુભવ દરેકે કરવો. અહમ એકો ખલ્લો સુધો દૌસણ રાણ મૈયો સદારૂવી રવી અથી મજ કિંચી વિ અણમ પરમાણુ મેતમ પી. હું એક શુદ્ધ સદાર રૂપી જ્ઞાન દર્શન મય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે ગાથાનો અર્થ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પ્રણમેલો આત્મા, એટલે સાધક જે આત્મા થયો, જ્ઞાની ધર્માત્મા થયા, એ એમ જાણે છે કે એ પોતાના સ્વરૂપને કેવું જાણે છે, સાધક થયા એ પોતાના આત્માના સ્વરૂપને કેવું જાણે છે કે નિશ્ચયથી હું એક છું, નિશ્ચયથી હું શુદ્ધ છું, નિશ્ચયથી હું દર્શન જ્ઞાનમય છું, દર્શન જ્ઞાનમય એટલે ત્રિકાળી ગુણોમય છું, અને નિશ્ચયથી હું સદા ત્રણેય કાળ હંમેશા અરૂપી છું. કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. એમ સાધક આત્મા પોતાના શુદ્ધ આત્માને અવલંબતા કોઈ જગતનો શુદ્ધ આત્મા સિવાય કોઈ પણ ભાવ મારા નથી એ મને અનુભવ છે. ટીકા. હવે જે સાધક થયા એ પહેલા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતા, અને એના ગુરુના ઉપદેશ મળીને ઉપદેશથી એને પોતે સાધકપણું પ્રગટ કર્યું, તો હવે શરૂઆતથી વાત એ કરે છે કે જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અજ્ઞાની જીવ અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની હતો, અને અનાદિકાળનો મોહરૂપી અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, ગાંડપણને લીધે, ઉન્મત્ત એટલે ગાંડાઈ, ગાંડપણને લીધે અત્યંત એટલે સર્વથા કિંચિત માત્ર શુદ્ધ આત્માનું ભાન નહોતું, તદ્દન ભાન વિનાનું આત્મ અત્યંત સર્વથા અપ્રતિબુદ્ધ હતો. એવી એક સ્થિતિ સમ્યક દર્શન થવા પહેલા બધાની હોય, જે સમ્યક દ્રષ્ટિ થવાનો છે એની પહેલા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય કે પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપને બિલકુલ જાણતો ન હોય. હવે કહે છે કે જ્યારે એ આત્માની ઉપાદાનની યોગ્યતા પાકે છે ત્યારે એને એ શ્રી ગુરુ એને નિમિત્તપણે દેશના લબ્ધિ આપનારા મળી જાય છે. અને વિરક્ત ગુરુથી, વિરક્ત એટલે જ્ઞાન અને વૈરાગ જેને પ્રગટ થઈ ગયું છે, રાગમાં જેને રતી નથી, વિરક્ત રાગથી દ્રષ્ટિ ખસી ગઈ છે એને વિરક્ત કહેવાય. એટલે જ્ઞાન અને વૈરાગ શક્તિ જેને પ્રગટ થઈ ગઈ છે, અથવા આત્મજ્ઞાની ગુરુ, ગુરુ એનું વ્યાખ્યા આત્મજ્ઞાન હોય એને ગુરુ કહેવાય, એવા વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા એમ કે છે કે નિરંતર શ્રી ગુરુનો ઉપદેશ શુદ્ધ આત્માનો કાયમ હોય છે અને આ શિષ્ય એને સાંભળે છે. સાંભળ્યા પછી ગુરુ કઈ નિરંતર સંભળાવે નહીં, પણ જે સંભળાયું હોય એને નિરંતર ઘોલન એનું કર્યા કરે કે મારા ગુરુએ મને આ મારો ઉપદેશ આત્મા આવો છે ઉપદેશ આપ્યો, એનું નિરંતર ઘોલન કરે એને નિરંતર સમજાવે એમ કહેવામાં આવે છે. નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે મહાભાગીથી એટલે પોતાના રૂચિપૂર્વક ને પુરુષાર્થથી પોતે પોતાને હવે એમ થઈ ગયું છે કે મારે તો મારા શુદ્ધ આત્માનો અનુભવ કરવો છે, અને અનાદિકાળનો અજ્ઞાની દુઃખી હતો અને એમાં ગુરુ મળ્યા અને ગુરુએ શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો, અને એ કોઈ પ્રકાર એટલે મહાભાગ્યથી એટલે રૂચિપૂર્વકના પોતાના પુરુષાર્થથી સમજી સાવધાન થઈ, પહેલા સમજણ કરી અને સમજણ થઈને એલર્ટ થઈ ગયો, સાવધાન થઈ ગયો, ઓહો હું તો આવો છું મારું સ્વરૂપ એમ સાવધાન થઈ. દ્રષ્ટાંત આપે છે, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે. મુઠ્ઠીમાં સુવર્ણની વીંટી કે કઈ હોય પડી, વસ્તુ પડી હોય અને હોય તો મુઠ્ઠીમાં, પણ ભૂલી ગયો ને ગોતે છે ક્યાંક, તો એ ગોતે છે તો ક્યાંય તો છે નહીં, પોતાની પાસે જ છે, એકદમ નજીક છે. આમ મુઠ્ઠી ઉઘાડીને જુએ, અરે હું તો આ ગામ આખું ગોતતો હતો પણ આ મુઠ્ઠીમાં જ સુવર્ણ હતું. એમ એમ કે છે કે અનાદિકાળનો અજ્ઞાની આત્મા છે પણ એનું સ્વરૂપ તો પોતાની પાસે જ છે, ખાલી ભૂલી ગયો હતો, એનું વિસ્મરણ થયું હતું, આત્મા તો દૂર તો નહોતો ગયો. જે ઓલી વીંટી છે એ આત્મા જ મુઠ્ઠીમાં હતી, કઈ કબાટમાં કે તેજરીમાં નથી મૂકી. હા કરે છે, હાથમાં હતી મીઠી અને ભૂલાઈ ગઈ સાવ, અને આખું ઘર ફેંદી વળ્યું, પણ મુઠ્ઠી ખોલે નહીં. મુઠ્ઠી ખોલે તો દેખાય, મુઠ્ઠી બીડી રાખીને તપાસ કરે. એમ કે છે કે અજ્ઞાની પાસે શુદ્ધાત્મા તો મોજૂદ છે, એ કઈ બહારથી લાવવો નથી, પણ વિસ્મરણ થઈ ગયું છે ને, કેમકે પરનું સ્મરણ દેહાદીનું સંયોગના સ્મરણમાં અનાદિકાળનો પડ્યો છે એટલે પોતાને ભૂલી ગયો અને પરને પોતાનું માને છે. એટલે એવો આત્મા કે છે કે મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય અને પછી ફરીને સુવર્ણને દેખે તે ન્યાયે, તે ન્યાયે એ દ્રષ્ટાંત આપ્યું. પોતાના પરમેશ્વર સર્વ સામર્થના ધરનાર આત્માને ભૂલી ગયો હતો. કેવો આ ભગવાન આત્મા છે, પોતાનો પરમેશ્વર છે, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. પંચ પરમેશ્વરને ભૂલી ગયો તો માટે અજ્ઞાની છે એમ નથી લખ્યું, પોતાના પરમેશ્વરને નિજ પોતાનું શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે નાયક ભાવ, એને પોતાના પરમેશ્વરને પોતાના પરમેશ્વર એવો જે પોતાનો આત્મા એને ભૂલી ગયો હતો, જો કર્મના ઉદયથી અજ્ઞાની હતો એમ નહીં, પણ પોતાના આત્માને ભૂલી જવું એનું નામ અજ્ઞાન. ગયો તો તેને જાણીને, જેને પરમેશ્વરને ભૂલી ગયો તો પાછું એને જાણ્યો, અરે હું તો આ જાણનાર આર્યો, હું આ પોતે જ છું, હું ક્યાં ગોતું છું બહાર, મારો શુદ્ધ આત્મા તો જે જાણનાર છે તે જ હું છું, એમ એને સ્મરણ આવ્યું આત્માનું. એમ ગુરુ નિમિત્ત પોતાની રૂચિ મા ભાગ્ય પુરુષાર્થથી તેને જાણીને, તેને એટલે પોતાના પરમેશ્વરને જાણીને. જો નવ તત્વને જાણીને છદ્રીને જાણીને લીધું નથી. આ જો ધ્યેયની જ વાત કરે છે, સમયસારમાં તમારે ધ્યાન રાખવાનું કે શુદ્ધ આત્મા જે છે અનાદિ અનંત, એ જે ધ્યેયરૂપ છે એનું સ્મરણ ને એનો જ વિચાર, અને એના રૂપને જ વારંવાર યાદ કરવું, એના રૂપને જે વારંવાર યાદ કરવું, એની શ્રદ્ધા જ્ઞાન કરવું, એનું નામ ધ્યાન છે. ધ્યાન કેનું નામ કે જેવો પોતાનો શુદ્ધ આત્મા છે એનું વારંવાર ચિંતન કરવું, એનું નામ ધ્યાન છે. પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો તો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને. પહેલા જેવો શુદ્ધ આત્મા છે એવો જાણ્યો, જાણ્યો એટલે અનુભવ્યો, અને અનુભવમાં જેવો આવ્યો આત્મા એવો જ હું છું એવી પ્રતીતિ શ્રદ્ધાન પ્રગટ થયું, અને એમાં થયો તો એનું નામ આચરણ. જાણીને, શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને. જો નવ તત્વનું શ્રદ્ધાન, નવ તત્વનું જ્ઞાન લખ્યું નથી, પોતાના પરમેશ્વરને, પરમેશ્વરને નહીં, ગુરુને નહીં, પોતાના પરમેશ્વરને, આત્માને જે ભૂલી ગયો હતો એને યાદ કરીને, અરે આ તો જાણનાર તે જ હું છું, હું તો ક્યાં ગોથા ખાધા અનંત કાળ થયા, કસ્તુરિયા મગની મૃગલો થાય છે, કસ્તુરિયાની લૂંટીમાં કસ્તુરી હોય અને સુગંધ આવે, આખા જંગલમાં એ ભટકે ગોતવા માટે સુગંધ, એને સુગંધ ગમે છે, અને એને એમ છે કે સુગંધ બહારથી આવે છે એટલે ગોતે છે, પણ સુગંધ તો ડૂટીમાં પોતાની પાસે હતી, એને કઈ ખબર નથી. એમ જગતના પ્રાણીઓ જે અજ્ઞાની પ્રાણીઓ છે એ ધર્મને બહાર ગોતે છે, ધર્મના નામે સ્વાધ્યાય મંદિરમાં જાય, મંદિરમાં જાય, સમય શિખર જાય, ગિરનાર જાય, પાલીતાણા જાય, સોનગઢ જાય, સમજી ગયા. પણ કે છે કે તારો આત્મા તારી પાસે છે, તું ક્યાં બહાર ગોતવા ગયો, થોડો અંતરમાં જઈને જો તો તારા પાસે સમીપે જ છે આત્મા, અને તું એનો અનુભવ કર તો તારું કામ થશે. એમ તેનું આચરણ કરીને, તેમાં તન્મયથી, જે સમ્યક પ્રકારે, જો ખાસ ઇમ્પોર્ટન્ટ આ છે, એમ સમ્યક પ્રકારે અનુભવ પૂર્વક જેવો આત્માનો સ્વભાવ છે એવો અનુભવ કરીને, સમ્યક પ્રકારે એટલે સત્યાર્થ પ્રકારે, જેવું સ્વરૂપ છે એ પ્રકારે એક આત્મા રામ થયો. હવે અનુભવ થયો તો આત્મા રામ થઈ ગયો, બસ. જે આત્મા હરામ હતો એ આત્મા રામ થઈ ગયો. આત્મા હરામ એટલે આત્માની સામે જોતો નહોતો, આત્માનો લક્ષ કરતો નહોતો, અને બહાર ગોતો હતો ધર્મને નામે ક્યાંક. હવે આત્મા રામ થઈ ગયો, એમાં આત્મામાં આરામ કર્યો એટલે આત્મા રામ થયો. જે રાગમાં રોકાતો હતો, કષાયમાં રોકાતો હતો, પરમાં રોકાતો હતો, એને બદલે ખસીને આત્મામાં આવ્યો, આત્મામાં આરામ થયો. ક્રીડાવન તો આત્મા છે, આનંદનું ધામ તો, એમાં આવીને દ્રષ્ટિ જ્યાં કરી ત્યાં એ આત્મારામ થયો, સાધક થઈ ગયો, આત્મારામ થયો. તે હું એવો અનુભવ કરું છું કે આ અનુભવની મોરછા લગાવે છે કે આ જે અમે શાસ્ત્ર લખીએ છીએ, આત્મા આવો છે ને આત્મા આવો છે, એ કલ્પનાથી નથી લખતા. અમે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને, અને હું આખી સંધિ લગાવી કે અમે પહેલા બહિરાત્મા હતા, બહિરાત્મા અજ્ઞાની અત્યંત અપ્રતિભૂત હતા, અમને વિરક્ત આત્મજ્ઞાની ગુરુ મળ્યા, એણે આત્માનું સ્વરૂપ જેવું છે એવું એણે અમને સમજાવ્યું, એ અમે સમજીને, અમે સમજીને સાવધાન થયા, સમજ્યા અને સાવધાન થયા, અમે પ્રમાદ મારો છોડ્યો, સાવધાન થઈ અને અમારા આત્માને અમે અનુભવ કર્યો, અમે આત્મારામ થયા, જ્ઞાની થયા અમે. હવે એ જ્ઞાની ધર્માત્મા એમ કહે છે કે તમે સાંભળો કે આત્માનું સ્વરૂપ કેવું છે, તમે સાંભળો, અમે આ વાત કરીએ છીએ એ શાસ્ત્ર વાંચીને નથી કરતા, અમે અનુભવ કરીને આ વાત કરીએ છીએ, એમ એમ સાક્ષી આપે છે. બીજા અજ્ઞાની જીવને શ્રદ્ધા આવે, પાકી શ્રદ્ધા થાય એટલા માટે સાક્ષી આપે છે. હું એવો અનુભવ કરું છું કે મારા ગુરુએ અનુભવ કરીને મને આત્મા કયો માટે એવો છે એમ નહીં, મારા ગુરુએ મને કહ્યું અને મેં પણ આત્માનો અનુભવ કર્યો એમ. હવે હું મારો અનુભવ કરીને લખું છું શાસ્ત્ર કે આત્માનું સ્વરૂપ અમને આવું પ્રત્યક્ષ જાણવામાં આવ્યું. હું એવો અનુભવ કરું છું કે અનુભવની કથા, પોતાના અનુભવની કથા શાસ્ત્રકાર કહે છે કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું, હું તો એકલો ચૈતન્ય પુંજ છું, જાણું દેખું એ મારો સ્વભાવ છે. હું ચૈતન્ય માત્ર કહીને એમાં રાગ દ્વેષ ને એમાં કાઢી નાખ્યું, માત્ર કહ્યું ને, જ્ઞાન માત્ર, ચિન્હ માત્ર, એમાં કઈ બીજું ના આવ્યું, બધું કાઢી નાખ્યું, કચરો કસાય, એકલો ઓલની શુદ્ધ આત્મા છું, એક ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. જ્યોતિ એટલે જળ જ્યોત છું, જાણનાર દેખનાર, બીજું એમાં મારામાં કઈ અંધકાર જેવો ભાવ નથી, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. મને જે આ શુદ્ધ આત્મા છે ચૈતન્ય માત્ર જ્યોતિ, કે જે મારા જ અનુભવથી અનુભવ પ્રત્યક્ષ જણાય છે, અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, એમ કે છે કે હું આ જે આત્માની વાત કરું છું એ કેવળ અનુમાનથી નથી કરતો પણ અનુભવથી, અને એ પણ અનુભવ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે અતિન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણી શકાતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ પરોક્ષ છે અને અતિન્દ્રિય જ્ઞાન એનો સ્વભાવ પ્રત્યક્ષ છે. એટલે મેં અમે અમારા શુદ્ધ આત્માને અમારા અનુભવથી પ્રત્યક્ષ કર્યો છે એમ. શાસ્ત્ર વાંચીને તો અનુમાન થાય, શાસ્ત્ર વાંચીને અનુમાન થાય, અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે ખરું. અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, પ્રત્યક્ષ જણાઈ રહ્યો છે. અમે આ શાસ્ત્ર લખીએ છીએ ત્યારે અમે આ આત્માનું જે લખીએ છીએ સ્વરૂપ, એ અમારા વર્તમાન અમે એની સામે જોઈને લખીએ છીએ, અમે આ સામે જોઈને લખીએ છીએ. જેમ કે કોઈ પેઇન્ટર હોય અને કોઈનું એને ચિત્ર દોરવું હોય, જેમ કે ગુરુદેવનું ફોટો મૂકીએ અને આપણે એમ કહીએ કે તું આવું ચિત્ર દોરી દે, તો એ શું કરે છે કે એની સામે જોતો જાય અને અહીંયા એ સાય પૂરતો જાય, વાત જોતો જાય અને એવું ચિત્ર. એમ કે છે કે અમે જે આ શુદ્ધ આત્માની વાત લખીએ છીએ, અમે પ્રત્યક્ષ આત્માને સામે રાખી અને એને જોતા જાય છે, લખતા જાય છે, એને જોતા જાય છે, લખતા જાય, એને જોતા જાય છે. અમારું જોવાનું એક સમય બંધ થતો નથી, ચાલુ અમે એની શુદ્ધ આત્માની સામે અમારી નજર છે, લક્ષ છે, અને એના ઉપર લક્ષ રાખી અને આ કલમ ચાલે છે એમ કે છે. અનુભવથી જ વાત કરે છે, નથી નથી અંતરથી. હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આહા, મારા જ અનુભવથી એમ, આ બીજાના અનુભવની વાત સાંભળીને હું લખું છું આત્માનું સ્વરૂપ એમ નથી, પણ મને મારા ગુરુએ કહ્યું ને મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો, અનુભવ કરીને હું કહું છું. હું પોતે અપ્રતિભૂત હતો, મને વિરક્ત ગુરુ મળ્યા, વાત સાંભળી અને મેં પ્રત્યક્ષ આત્માનો અનુભવ કર્યો છે, અનુભવ કરીને લખું છું. તમે એ શ્રોતાઓ તમે નિશંક રહેજો, આમાં કઈ શંકા કરવા જેવું નથી. અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. મને મારા આત્માનો અનુભવ એવો થયો કે હું એક જ છું, કોઈ કાળે હું બે રૂપે થતો નથી. હવે જે ક્રમરૂપ પ્રવર્તા જે ભાવો છે, વ્યવહારિક ભાવો, ક્રમરૂપ, ક્રમરૂપ પ્રવર્તામાં કોઈ વખતે દેવ થાય, કોઈ વખતે મનુષ્ય થાય, એવી જે પર્યાયોનો ક્રમ આવે છે, એ ક્રમરૂપે પર્યાયો થાય છે, એ વ્યવહારનો વિષય છે. અને એનાથી એનાથી હું ભેદરૂપ થતો નથી, એટલે હું એ રૂપ થતો નથી, એ તો ભેદ છે, હું તો અભેદ છું એમ. વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. એક વાત કરી. બીજી અક્રમરૂપ પ્રવર્તા, બીજો બોલ. ક્રમરૂપ પ્રવર્તો વ્યવહાર અને અક્રમરૂપ પ્રવર્તો વ્યવહાર, વ્યવહારના બે ભેદ પાડે છે. કે ક્રમરૂપ પ્રવર્તો એટલે જે એકસો આપણે અદ્વિતીય ચક્ષુમાં આવે છે ને, ત્યારે મનુષ્ય છે ત્યારે દેવ નથી, દેવ છે ત્યારે મનુષ્ય નથી, એવી એમાં ક્રમ પડે, ગતિમાં ક્રમ પડે, એક જ ગતિ હોય, ગતિમાં ક્રમ પડે. અને જે આ અક્રમ છે, જેમ દાખલા તરીકે કષાય છે, યોગ છે, વેદ છે, એ બધા જે માર્ગના સ્થાનમાં કેટલાક પરિણામો, જે કેટલાક ભાવો છે, એ અક્રમે એક સાથે હોય. મનુષ્ય ગતિ હોય ત્યારે મનુષ્ય ગતિની યોગ અક્રમે એક સાથે ઘણા ભાવો હોય, સમજી ગયા? એમ દેવગતિમાં હોય ત્યારે એક અક્રમે ઘણા ભાવો, એ પ્રકારે હોય. પણ એ બધા જે ભેદો છે એ વ્યવહારનો વિષય છે. એમાં એ જે અનેકપણું છે, અનેકપણું તેવું નથી, અનેકપણાનો નિષેધ કરે પોતે. મારી પર્યાયોમાં બધા અનેક ભાવો માર્ગના સ્થાનમાં છે ખરા, કષાય છે, વેદ છે, યોગ છે, એવા એવા સમ્યક માર્ગના છે, એવા બધા માર્ગના ભેદો જે દેખાય છે અક્રમ એટલે એક સાથે, એક સાથે, અને ક્રમે એટલે મનુષ્ય પર્યાય હોય ત્યારે દેવ ન હોય, એ ક્રમે. એ બે પ્રકારનો જે વ્યવહારની નો વિષયરૂપ ભાવ છે એ ભાવોથી ભેદરૂપ થતો નથી. એટલે હું અનેક રૂપે થતો નથી, ભેદ એટલે અનેક, અનેક રૂપે હું થતો નથી, માટે હું એક છું. જો અનેક પ્રકારના ભાવો વ્યવહારનો વિષય છે ખરો, મારા જાણવામાં છે, પણ હું એ રૂપે થતો નથી, હું અનેક રૂપે નથી, હું તો એક રૂપ છું, એવો હું મારા આત્માનો અનુભવ કરીને કહું છું. કે તમે પણ તમારા જ્ઞાન શ્રદ્ધાનમાં આત્માને એક રૂપે થાપો, અનેક રૂપે ન થાપો. અનેક રૂપે જે છે એ વ્યવહારનો વિષય છે. અને એમ કે છે કે હું એક રૂપ છું, અનેક રૂપ નથી. એકના જોરે અનેકનો નિષેધ કરો તમે, એકને લક્ષમાં રાખી અને હું એક રૂપ છું અને અનેક રૂપ નથી, એનું નામ અસ્તિ નાસ્તિ અનેકાન છે. એક રૂપે છું, અનેક રૂપે નથી. અનેકપણું જે વ્યવહારની નો વિષય છે એનો તો નિષેધ કરજે. હું કથનચિત એક રૂપે છું ને કથનચિત અનેક રૂપે છું, એમ જો તું કરીશ તો પ્રમાણ જ્ઞાન રૂપ વ્યવહારમાં અટકીશ. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો કથનચિત આત્મા એક છે, અને કથનચિત આત્મા પર્યાય અપેક્ષાએ જુઓ તો અનેકપણું છે ખરું, પણ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. હું પ્રમાણ જ્ઞાનની અંદરથી પ્રમાણ જ્ઞાનમાં આવીને હું વ્યવહારનો નિષેધ કરીને નિશ્ચય આપું છું, હું એકપણે છું અને વ્યવહારિક અનેક પ્રકારના પર્યાયના ભેદોના ભાવો છે એ રૂપે હું નથી. એમ આ ભેદ જ્ઞાન છે, નહીમાં તાકાત ભેદ જ્ઞાનની છે. પ્રમાણ જ્ઞાનમાં ભેદ જ્ઞાનની તાકાત નથી. પછી પચાસ સાડી પાથરી દે, પચાસ સાડીને જોયા કરો, એ પ્રમાણ જ્ઞાનનો વિષય. અને પ્રમાણ જ્ઞાનનો વિષયમાં તમને કઈ હાથમાં ના આવે, એમાં હે ઉપાધિ ન હોય, જાણી નિર્ણય ન થાય. ઓલી એક સાડી લીધી બેને અને 49 સાડી હે થઈ ગઈ, સમજી ગયા? એમ આ ધર્માત્માએ દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ તો જાણ્યું, અને પરિણામો વ્યવહારના ક્રમ અને અક્રમરૂપ છે ખરા, એ થાપ્યું, થાપ્યું ખરું છે ખરા, પણ હું તો એક રૂપ છું. આ અનેક રૂપ ભાવો એ મારું ખરેખર સ્વરૂપ નથી, એ બધા સ્વાંગ છે, નીકળી જનારા ભાવો છે, મારું સ્વરૂપ નથી.
સંજય પ્રાણથી બોક્સ એક રૂપ પ્રમાણ થી જોઈ લીધો, એમાંથી એક તારવી
લીધો. હા, એ નહીં કાઢ્યો, એ ચાર વસ્તુને જોઈને એક વસ્તુનું ગ્રહણ કર્યું, ત્રણનો ત્યાગ બસ. ઈ જોયું મોક્ષ, આખું મોક્ષ લીધું, સમજી ગયા? અને ચારની કિંમત ચૂકવવા છતાં ઈ કે મારે એક જ જોઈએ છે, મારે એકની કિંમત હું બધી આખી ચૂકવી દઉં, પણ મારે આ કચરો જોતો નથી. ભલે તમે પૈસા આપ્યા પણ તમે રાખો, મારે એ કચરો ક્યાં હચવો, મારે જરૂરની ચીજ તો આટલી છે બસ. હા, એમ એટલે આવી ભાઈ વાત એમ છે કે આગમ છે ને એ પરથી જુદો પાડીને પ્રમાણમાં તો લાવે છે. ઉત્પાદ વિધરૂપતમ સ દ્રવ્યગુણ પર્યાય એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવ્યા પછી, પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવ્યા ત્યારે તો હજી જૈનમાં આવ્યો, જૈન મતમાં આવ્યો, ત્યાં સુધી જૈન મતમાં નથી. પછી જૈન મતમાં આવ્યા પછી એને દ્રવ્યાનું યોગના શાસ્ત્રો તો કોઈ મહાભાગ જોગે મળે છે. મહાભાગ એનું એક કારણ છે કે આખા જિનાગમ જે 12 અંગ છે એમાં અત્યારે તો બહુ અલ્પ છે, પણ જેટલા શાસ્ત્રો છે એમાં વ્યવહાર નયની પ્રધાનતાના શાસ્ત્રો મોટા ભાગના ઘણા ઘણા અને નિશ્ચય નયની પ્રધાનતાના શાસ્ત્રો જ ઓછા હોય. તણેકાળ તણેકાળ સમજી ગયા, શુદ્ધ નયનો ઉપદેશ દેનારા ઓછા અને એ શાસ્ત્ર પણ ઓછા હોય તણેકાળ સમજી ગયા. એટલે એ મહાભાગ જોગે દ્રવ્યાનું યોગ શાસ્ત્ર મળે છે અને દ્રવ્યાનું યોગમાં પ્રવેશ ખરેખર તો સમ્યક દ્રષ્ટિનો થાય છે, બીજાનો પ્રવેશ નથી થતો. બીજા વાંચે તો અર્થનો અનર્થ કરી નાખે એવું દ્રવ્યાનું યોગ છે. એ તો કોઈ આપણા ભાગ કે મહાપુરુષ મળી ગયા, નહીતર આપણે એનો ઉકેલ ન કરી શકીએ. તો અહીંયા કહે છે કે મને બેનું જ્ઞાન છે પણ એકનો મને નિષેધ વર્તે છે. અનેક છે એ હું નથી, હું એક છું તે હું, અનેકનો તો હું નિષેધ કરું છું. એકના જોડે હો, એકનો એક ઉપર લક્ષ રાખી એક છું, હું એક છું અને અનેક રૂપ હું નથી. એમ જો ભેદરૂપ થતો નથી, અનેક રૂપ થતો નથી. અનેકનું મને જ્ઞાન છે, અનેક પર્યાયો છે એમ જાણું છું, પણ હું અનેક રૂપ થતો નથી, હું તો એક રૂપ છું, હું એક રૂપ છોડું નહીં.
કેટલા એમાં પાછા આવી ગયા નિશ્ચય વ્યવહાર, અસ્તિ નાસ્તિ, અનેકાન,
પ્રમાણ પ્રમાણ પૂર્વક નહી, વિધિ વિધિ નિષેધ વિધિ નિષેધ, હે ઉપાદેય, બધું આવી ગયું ચૂકતે
ચૂકતે આવી ગયું. જો
માટે કારણ આપ્યું ને, હું એક કેમ છું, શા માટે કે અનેક રૂપે હું થતો નથી માટે હું એક છું. એક પણ માતો છૂટતું નથી, એક પણ છૂટતું નથી અને અનેક પણ હોવા છતાં અનેક માં જતો નથી, એટલે હું અનેક રૂપે કોઈ દી થતો નથી, માટે હું એક છું. હવે આગળ નવ તત્વને બાદ કરે છે, નવ તત્વથી રહિત આત્મા છે. નર નારકાદી જીવના વિશેષો, એ જીવ છે, એનું નામ જીવ છે. જીવના વિશેષો એટલે જીવની યોગ્યતાઓ જે પર્યાયની નર નારકાદીની છે એને વ્યવહાર જીવ કહેવાય. એને વ્યવહાર નવ તત્વમાં જે જીવ તત્વ છે, જીવ તત્વ જે જીવ તત્વ દેખાય છે ને, છુપેલો જીવ તત્વ નહીં જે દેખાય છે, એ નર નારકાદીની જે પર્યાય વાળો જીવ છે ને એ જીવ વ્યવહાર જીવ છે. એમ 10 પ્રકારના પ્રાણ વાળો જે જીવ છે એ વ્યવહાર જીવ છે. જીવમાં જીવ છુપાયેલો છે, જીવમાં જીવ છુપાયેલો છે. કેમ કે જે જીવ છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનનો એક અંશ નર નારક આદિની જે પર્યાય એ વ્યવહાર જીવ, અને એમાં શુદ્ધ જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે એ નિશ્ચય જીવ, એમાં ને એમાં બિરાજમાન છે એમ. હવે એ જે આ વ્યવહારિક નવ તત્વો છે, જે નર નારક આદિ પર્યાય વાળો જીવ, એ નર નારક આદિ જીવના વિશેષો, જો જીવ ને લખો, જીવ સામાન્ય નહીં, જીવના વિશેષો એટલે જીવના પર્યાયો, જીવના વિશેષો એટલે જીવના પર્યાયો, સામાન્ય નહીં, સામાન્યથી જુદું વિશેષ જે નાશવાન છે, એ નર નાકાદીની પર્યાય તો નાશવાન છે એ વિશેષો. પછી અજીવ, અજીવ એટલે અજીવનું જે જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાયનું નામ પણ અજીવ છે. જેમ ઘડાનું જ્ઞાન થાય તો ઘટ જ્ઞાન કહેવાય, ઘડાનું જ્ઞાન એ ઉપચાર ઘટનારું જ્ઞાન કહેવાય, કે સ્થાપના કરવામાં આવે છે. આ અજીવ છે એવું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયનું નામ પણ અજીવ છે. કેમ કે અજીવને પ્રસિદ્ધ કરે જે જ્ઞાનની પર્યાય, જેમાં અજીવ નિમિત્ત હોય તે જ્ઞાનની પર્યાયને અજીવ કહેવાય. કેમ કે નવે તત્વ જીવના પરિણામમાં લેવા પડે ને, ઓલું અજીવ તો નિમિત્ત રૂપે છે, તો 8 પરિણામ થઈ જાય જીવના. ધ્યાન રાખજો, નવે તત્વો છે એ જીવના વિશેષો છે, જીવના પરિણામો છે. તો નવ ક્યારે થાય, કે જીવ પેલો નર નારક આદિ એ તો જીવ બધાને બેસી જાય, પણ અજીવ ક્યાં નાખવું, જો અજીવનું તમે વા નાખો તો 8 થઈ જાય, તો 9 તત્વ રહેતા નથી. તો પછી આ જે અજીવ છે એનું જે જ્ઞાન થયું, અજીવ છે એનું જે જ્ઞાન થયું એ પર્યાયનું નામ અજીવ છે. એ જીવના પરિણામનું નામ અજીવ, જીવની જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જેમાં અજીવ નિમિત્ત છે જાણવામાં, એ પર્યાય નામ અજીવ છે. એ પર્યાય છે જીવની. એ અજીવ જે છે એનું તો નિમિત્ત રૂપે છે, પણ અહીંયા જે અજીવ નું જ્ઞાન થયું એવી જે પર્યાય, એ પર્યાય પોતે વ્યવહાર જીવ હોવાને કારણે જીવ છે. અહીંયા જયારે તમારે નવ તત્વ જીવના લેવા હોય ત્યારે અહીંયા આ રીતે લેવું, અને જીવ એક અને હામે અજીવ નિમિત્ત, એ બે ના નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી આ બધું બને છે. ત્યારે અજીવ લેવું કર્મ નો ઉદય, ત્યાં નિમિત્ત પણ એ કર્મ નો ઉદય લેવો, સમજી ગયા? કેમ કે પુણ્ય પાપ એકલો એકલો તો થાય નહીં, એમાં નિમિત્ત હોય તો અજીવને નિમિત્ત કહેવાય. હા, અહીંયા આ અજીવનું જે જ્ઞાન થયું, જ્ઞાનની પર્યાય, એમાં અજીવ નિમિત્ત થયું ને. જેમ પુણ્ય પાપમાં અજીવ નિમિત્ત થાય, એમ આ અજીવ છે એવી જે જ્ઞાનની પર્યાય થઈ એમાં ઓલું નિમિત્ત છે ના નૈમિતિક, સમજી ગયા? તો નવ તત્વો જયારે જીવમાં ઉતારવા હોય ત્યારે અજીવ અહીંયા થપવો જોઈએ. અજીવનું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાય નામ અજીવ, અને જીવ દ્રવ્ય લેવું અહીંયા ને જીવ અજીવ તત્વમાં લેવું, તો બે ના નિમિત્ત નૈમિતિક સંબંધ, બે ના પરિણામ લેવા, અહીંયા જીવના પરિણામ લેવા અને એવા અજીવના પરિણામ, બે વચ્ચે નિમિત્ત નૈમિતિક, ત્યારે લેવું એક જીવ દ્રવ્ય અને બીજું અજીવ દ્રવ્ય, અને એ બે ના નિમિત્ત નૈમિતિક સંબંધથી સાત ભેદ ઉભા થાય. પુણ્ય પાપ આશ્રમ સંવંત જીરાબંધ ને મોક્ષ, એ નિમિત્ત નૈમિતિક સંબંધ થઈ ગયો આખો. પણ અહીંયા જયારે નવ તત્વ વ્યવહારિક જીવમાં લેવા છે ત્યારે અહીંયા એ અજીવનું જ્ઞાન, તેનું નામ પોતે અજીવ છે, એ ગુરુદેવના વ્યાખ્યાનમાં છે. પુણ્ય પાપ તીવ્ર કષાય ને મંદ કષાય એ જીવના પરિણામ, આશ્રવ પણ જીવના પરિણામ, સંવર એ પણ જીવના પરિણામ, એક દેશ વિતરાગી દશા, નિર્જરા વિશેષ વિતરાગતા, નિર્જરા બંધ રાગની આરે એકતા બુદ્ધિ કરવી એનો ભાવ બંધ એ જીવના પરિણામ, અને મોક્ષ પરિપૂર્ણ જે થયો મોક્ષ તે મોક્ષની જીવની પર્યાય, એટલે નવે તત્વ જીવના પરિણામ રૂપ છે. એવા મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો, જો ધ્યાન રાખજો, જેમ ઓલા વ્યવહારિક બે ભાવો ક્રમરૂપ ને અક્રમરૂપ કયા અને એ વ્યવહારનું કહીને નિષેધ કર્યો નિશ્ચય દ્વારા, એમ એક જીવ દ્રવ્ય સામાન્ય છે અને એના નવ ભેદો પર્યાયના છે, એ બધા વ્યવહારની નવ વિષય છે. નવ તત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી. શ્રદ્ધાન થવામાં નવ તત્વો તો નિમિત્ત માત્ર છે, એ ભેદો નિમિત્ત છે. ખરેખર નવ તત્વ એના ભેદનું લક્ષ છોડી અને એક શુદ્ધાત્મામાં લક્ષ કરો ત્યારે સમ્યક દર્શન થાય, ત્યારે નવ તત્વને નિમિત્ત કહેવાય. નવ તત્વ જાણ્યા ત્યારે જાણ્યા કહેવાય. મોક્ષ સ્વરૂપ, મોક્ષની પર્યાય એ વ્યવહારિક થઈ ગઈ. આ આ અધ્યાત્મ શાસ્ત્ર ગજબની અદભુત વાત છે. મોક્ષની પર્યાય વ્યવહારના વિષયમાં ગઈ. હવે મોક્ષ તો કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન તો અમારે પ્રભુ કરવું છે, કરવું છે તો નહીં થાય. કેમ કે કેમ કે એ વ્યવહારિક ભાવ છે, એને તે ઉપાદેય માન્યો. જે હે તત્વ છે દ્રષ્ટિનો વિષય રહી ગયો, અને પર્યાયના આત્મા માન્યો છે, ચોખ્ખો પાઠ છે. નવે તત્વમાં ધર્મના પરિણામ, ધર્મની વૃદ્ધિના પરિણામ અને પૂર્ણ ધર્મરૂપ પરિણામ. પુણ્ય પાપ આશ્રવ બનતો છે જ, એ તો હે છે જ, એ તો વ્યવહારનીનો વિષય છે, એ અસદભૂત વ્યવહારનીનો વિષય, આ સદભૂત વ્યવહારનીનો વિષય, એના પરિણામ એની જાતના, પણ એ પરિણામો મારા નથી. આ હા હા, એવા જે વ્યવહારિક નવ તત્વો જો સાધક થઈ ગયા છે, સાધક પોતાના અનુભવથી સિદ્ધ કરીને વાત લખે છે, પોતાને મોક્ષની પર્યાય પ્રગટ થઈ નથી, સંવર નિજના પરિણામ પ્રગટ થયા છે, તો પણ પ્રગટ થયેલા પરિણામને કહે છે કે એ વ્યવહાર સ્વરૂપ છે જીવ, એનાથી હું જુદો છું. સંવર નિજરાના પરિણામથી હું જુદો છું, પાંચ મહાવ્રતના પરિણામ છે એનાથી તો હું જુદો જ છું, એવું અનુભવથી તમને કહું છું. પણ સંવર નિજરાના પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે, નિશ્ચય સામાયક, નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય આલોચના. વ્યવહાર આલોચનાથી તો હું જુદો છું, વ્યવહાર પ્રતિક્રમણથી તો જુદો છું, વ્યવહાર પ્રત્યાખ્યાનથી તો જુદો છું, પણ નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના નિશ્ચય સામાયિક એનાથી પણ હું જુદો છું. સંવાદ નિંદ્રાથી જુદો છું અને મને મોક્ષની પર્યાય પ્રગટ થઈ નથી, પ્રગટ થવાની છે એ વાત નિશંક છે, પણ એ પરિણામથી પણ હું જુદો જ છું. આ ધ્યેયની વાત છે. આ મેં સવારે વાત કરી હતી કે તમે શાસ્ત્રમાંથી જ્યાં ત્યાં શુદ્ધાત્માનું સ્વરૂપ શોધી કાઢો, શુદ્ધાત્માનો અનુભવ મોડોવેલો થાય એની ચિંતા નહીં કરો, એની ચિંતા નહીં કરો, પણ વિષય શોધી કાઢો એનો. જો તમારા ખ્યાલમાં વિષય આવશે તો અનુભવ આવ્યો જ, અનુભવ તો બંધાયેલો છે. તમારી દ્રષ્ટિમાં દોલત આવી ગઈ, દોલત આવી ગઈ હાથમાં, અને નિર્ધનશીળ તે રહી શકે. હે, પછી એને એને આ મોટર આવશે કે નહીં, બંગલા આવશે કે નહીં, એની ચિંતા જ ન હોય એને. એ તો આવ્યું સમજો, એ તો આવ્યું સમજો, દોડીને આવશે. હા હા, એમ ભગવાન આત્માને તમે શોધો. ભૂલ જીવ તત્વની થઈ છે, જીવ તત્વના સ્વરૂપ વિશે જ ભૂલ છે. વિપરીત અભિનિવેશ, વિપરીત જે અભિપ્રાય છે એ શુદ્ધાત્મા સંબંધનો છે. શુદ્ધ આત્માઓ છે, આત્માઓ છે, આત્માઓ છે. પાછું થાય છે શું ભાઈ? આમાં ભૂલ થવાનું પણ એક પ્રબળ કારણ છે. પ્રબળ કારણ કહું છું, સમજી ગયા? કે જૈન દર્શનમાં આવ્યો, દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને દિગંબરના શાસ્ત્રો વાંચે છે, અધ્યયન કરે છે, પણ એમાં વ્યવહાર નહીં ની પ્રધાનતાથી જીવનું નિરૂપણ અનેક પ્રકારે હોય. જીવનું નિરૂપણ, હવે જીવનું અનેક પ્રકારે નિરૂપણ વાંચીને એને શ્રદ્ધા કરી લીધી. શાસ્ત્રના બાનાની છે, સર્વગ્રહ ભગવાને કહ્યો છે જીવ આવો છે. જીવ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એમાં કોણ ના પડી શકે કે હા, સંસારી જીવ અજ્ઞાની હોય તો મિથ્યા દ્રષ્ટિ જોઈને. જીવ મિથ્યા દ્રષ્ટિ નથી, એ મિથ્યાત્વનો અંશ બીજી ચીજ છે, એ વ્યવહારની નો વિષય છે. એનો આત્મામાં ત્રણેય કયા ભાવ છે એનો નિષેધ કર કે એનાથી હું જુદો છું. એ વાત કરે છે. આ એકનો બોલ કયા, પછી શુદ્ધનો બોલ કયો. શુદ્ધનો બોલ કહે છે કે શુદ્ધ પર્યાયથી હું ભિન્ન છું, માટે હું શુદ્ધ છું. જો શુદ્ધ પર્યાય વાળો હું તો હું અશુદ્ધ થઈ ગયો.
કારણ કે અશુદ્ધ મારામાં આવે, અશુદ્ધ પર્યાય ટાળે, શુદ્ધ પર્યાય ટાળે, શુદ્ધ આવે તો મારું ઉત્પાદ્ય થઈ જાય પાછું. એ તો બને નહીં.
અજબ ગજબના સમયસાર શાસ્ત્રો એટલે દ્રષ્ટિ ફેરવી નાખે, તમારે શ્રદ્ધા ફેરવી નાખે. ખોટી શ્રદ્ધા જે જીવ સંબંધે છે એ હાચી થઈ જાય. બસ કામ, એટલું જ કારણ. હું શુદ્ધ છું, કેમ શુદ્ધ છું? કે શુદ્ધ પર્યાયથી હું જુદો છું, માટે હું શુદ્ધ છું. અને શુદ્ધ પર્યાયથી હું જુદો હોવાને કારણે શુદ્ધ પર્યાયનો હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. અકારક અવેદક છું. અશુદ્ધ પર્યાયથી તો જુદો બધા કહેશે, પણ શુદ્ધ પર્યાયથી જુદો છું એ કોણ કહે છે? કે છે કે હું મારા આત્માનો અનુભવ કરીને કહું છું. તું શંકા રાખમાં, તું નિસંગ થઈ જા કે તારો આત્મા પણ શુદ્ધ પર્યાયથી ભિન્ન છે. શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી આત્મા ભિન્ન છે. પણ કે શાસ્ત્રમાં આવે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે કે ભાઈ, તો પ્રમાણ નામનું કથન છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે કે દ્રવ્ય કોને કહેવું, કે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. એ અનાદિ અનંતની પર્યાય લઈ લેવાય. એમાં કોઈ પર્યાય તમે બાદ કરો તો જીવ દ્રવ્યનો નાશ થાય. કોઈ પર્યાય બાદ ન થાય, બધી પર્યાયો લઈ લેવી. કેમ કે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત દ્રવ્યમાં કોઈ બાદ બાકી ન થાય. સમજી ગયા? હવે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ જે દ્રવ્ય કહ્યું એ દ્રવ્યમાંથી જીવ તત્વને શોધો. છે દ્રવ્યમાં તત્વ, છ દ્રવ્ય જે છે એમાં જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં તો શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવાય. નિગોદની પર્યાય પણ જીવ દ્રવ્યમાં આવી. ભાવિકાળ મોક્ષની પર્યાય એ પણ જીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. એવા દ્રવ્યમાં પ્રમાણના વિષયમાંથી હવે કે છે કે હું મારા આત્માનો અનુભવ કરીને કહું છું કે બધા પરિણામથી હું જુદો છું, માટે હું શુદ્ધ છું. હું શુદ્ધ થાઉં માટે હું શુદ્ધ છું, અને શુદ્ધ થાય ત્યારે હું શુદ્ધ થઈશ એમ નહીં, હું તો પ્રથમથી શુદ્ધ છું, પ્રથમથી જ શુદ્ધ છું. તો કે છે કે કઈ નહીં થી હવે હું ભેદ જોઉં કે આ સમ્યક દ્રષ્ટિ છે ને આ મિથ્યા દ્રષ્ટિ, મને તો કોઈ એવો ભેદ વસ્તુમાં દેખાતો નથી. આ હા, એ નિયમસારની છે કળશ 41મો ગણે ભાગે એમાં છે. આ હા, એક માત્ર હું તો સુદ્રષ્ટિ હો કે કુદ્રષ્ટિ હો તો હું કઈ નહીં થી દેખું, હું તો એક શુદ્ધ આત્મા છે એમ જ મને દેખાય છે, બીજી મારી પાસે નહીં નથી. બીજા વ્યવહાર નહીં તો ઠેકડી ઉડાડી મસ્કરી ઉડાડી એ છે જ નહીં, કેમ કે આત્મા એક છે, આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, તો એને પ્રસિદ્ધ કરનાર નહીં પણ એક જ હોય. જો આત્મા શુદ્ધ ને અશુદ્ધ બે પડખા હોય તો બે નહીં થાય, પણ આત્મા જે છે ત્રિગાળી દ્રવ્ય જ્ઞાયક ભાવ એ તો ત્રણેકાળ શુદ્ધ જ છે, તો એને પ્રસિદ્ધ કરનાર નહીં એક જ હોય. સમજી ગયા એમ કે બસ. માટે કે છે કે એવા વ્યવહારિક નવ તત્વો તેમનાથી નીચે વાંચો, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું, એ વાંચો નીચે ઓલી લીટી પહેલી વાંચોમાં.
અત્યંત જુદો છું માટે હું શુદ્ધ
છું, સેનાથી જુદો છું કે આ નવ તત્વોનો છે સમૂહ વ્યવહારિક નવ તત્વો, એ નવ તત્વોથી હું અત્યંત કથનથી જુદો નહીં, સર્વથા ભિન્ન છું, સર્વથા જુદો છું. આહા, હવે આ જ્યાં સુધી ભાઈ આવો નિર્ણય ન કરે ને ત્યાં સુધી એને જીવ તત્વ સંબંધે વ્યવહાર શ્રદ્ધાય નથી, નિશ્ચય સિદ્ધાંતો નથી. અનુભવી પુરુષ કહે છે કે આ નવ તત્વ જે છે અટાણે સંવ નિજરાના પરિણામ મને પ્રગટ થઈ ગયા છે. હું અનુભવીને કહું છું ને અનુભવ.